ત્રણ વાત થઈ આઈટમ પહેલા શ્લોકમાં, આશ્રવ અને આશ્રવ નો શું કર્યું, તિરસ્કાર કોને કર્યું, ભેદ જ્ઞાન અને તેથી સમર્થ પ્રગટ બે છે. આ બાજુ કોણ છે, આશ્રવ કેવો કેવો છે, અનાદિકાળથી કેવો હતો, ગર્વિત અભિમાની થઈ ગયો, ભાઈ ભલ ભલાને જીતી લીધા. એની સામે ભેદ સંવર્ષનો વિજય થયો કેવી રીતે, ભેદના તો એ આખો આશ્રવનો વિરોધી સંવર્ષ, અને એમાં મૂળ સાધન કોણ છે, ભેદ. એ ત્રણ વાત આપણને આમાં કરી, તો એ રીતે એમાં ભાવાર્થમાં શરૂ કરીએ. અનાદિકાળથી જે આશ્રવનો વિરોધી છે એવા સંવર્ષને જીતીને, પણ જે અનાદિકાળ આશ્રવનો વિરોધી છે એવા સંવર્ણને જીતીને આશ્રવ, આશ્રવે શું કર્યું, ને પણ સમર ઉપર વિજય મેળવ્યો કે સંવર આશ્રવ ઉપર વિજય મેળવ્યો, સંવર આશ્રવે અયત્યમ લખ્યું છે, જે આશ્રવનો વિરોધ એવા સંવર્ણને જીતીને આશ્રવ. આશ્રવે કોને જીતો, ના 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 જે ફરી વાંચે, અનાદિકાળથી જે આશ્રવનો વિરોધી છે, એ પછી ના પેલા સંવર્ણને જીતીને આશ્રવ મદથી ગર્વિત થયો છે. તો આશ્રવ એ સંવર્ણને જીતી શકે ને, હા એટલે આશ્રવ સંવર્ણને જીતી શકે છે ને, ભાઈ જીતે એટલે હતો ને થવા દે એવું નથી, અનાદિથી થવા જ નથી દીધો, અને એ અને એ આખી પણથી આશ્રવની એવી પણથી દ્રઢ પણ છે કે એ જીવ ક્યારેય સમર ઉપર પણ મળે એવું નથી. બાકી સમરની તાકાત તો એવી છે કે એ પોતાનું જો બળ જાગૃત કરે તો આશ્રવ છૂટી જાય. અહીંયા આખી શું લીધું છે કે સમર હતો અને એના ઉપર આશ્રવે વિજય મેળવ્યો એવું નથી, અનાદિથી આશ્રવ હતો એના કારણે સંવર પ્રગટ જ નથી થયો, એણે આશ્રવે એના પર વિજય મેળવ્યો એમ કહેવામાં આવે છે. બાકી સંવર પ્રગટ થાય ને પાછો આશ્રવ એને જીતી લે એવું પ્રકાર નથી. અહીંયા તો અનાદિકાળથી જે આશ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આશ્રવ મતથી ગર્ભિત, એટલે કે આશ્રવ પ્રગટ થવો જોઈએ એ પ્રગટ નથી. આવી શૈલી બધી લેવી એમને સમજ્યું કે આશ્રવ અસંવર હતો, પછી આશ્રવ આવ્યો ને એને હરાવી દીધો, અને હવે આશ્રવ પ્રગટ થાય, હવે અસંવર પ્રગટ થાય આશ્રવને હરાવે એમ ન, પેલા અનાદિથી ક્યારે સંવર થયો આવી વાત આવે છે. ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને, સહજ ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને કહે છે, ચલો કહે છે, કરતા કર્મ અધિકારમાં છે, ચલો એમાં ગોતી આપો એવું ગોતી. જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા તેનો ત્યાગ કરીને, 69-70 ગાથા, 69-70 ગાથા કરતા કર્મ અધિકાર ને પહેલી બે ગાથા, એમાં 133 પાનમાં છે છે, એમાં વચ્ચે એમાં છે અથવા નીચેથી છઠ્ઠી લાઈન, જ્ઞાન ભવન માત્ર જે ભવન, ભવન એટલે હોવું બે થાય, અહીંયા પણમન જ્ઞાન રૂપે જે પણમન થવું જોઈએ એવી કેવી છે, સહજ ઉદાસીન, બે શબ્દો ક્યાં આવ્યા, જ્ઞાન ભવન માત્ર અને સહજ ઉદાસીન બે ક્યાં આવ્યા, એ સમાન અર્થે છે, બે સમાન ક્યાં આવે, જ્ઞાન ભવન માત્ર નો ઉદાસીન બે ક્યાં છે, જ્ઞાન વૈરાગ્ય શક્તિ, જ્યાં જ્યાં ભેદ જ્ઞાન પ્રગટ થયું ત્યાં જેનાથી ભેદ પડે એના પ્રત્યે ઉદાસીન થાય, અને ઉદાસીન ન થાય તેનાથી ભેદ છે નો પ્રગટ, એટલે અહીંયા બે રીતે સાધનામાં કોણ હોય, જ્ઞાન હોય કે વૈરાગ્ય, કે બે સાથે છે, કે જ્યાં જ્યાં જેનાથી ભેદ પડે હજી એમાં જો એકત્વ મમત્વ કર્તૃત્વ કે રુચિ હોય તો ભેદ એનો પડે, તો અહીંયા ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને, તો ત્યાગ એટલે હતું ને એવું છે એવું નથી, ગુરુદેશાનો અર્થ એ જ હંમેશા કરતા, ત્યાગ કરીને એટલે પ્રગટ જ થવાનું, એમ આશ્રવે અનાદિથી શું છે સંવર પ્રગટ થવા નથી દીધો, એના ઉપર એને વિજય મેળવ્યો એમ કહેવામાં આવે છે. હવે એનાથી હવે રિવર્સ, એ આશ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો, પ્રથમ મૂળ કળશમાં હતો ને સદા વિજય મેળવ્યો, એમ હવે અહીંયા કોનું બળ થયું? સંવરનું, ભેદનાનું, શરીરથી જુદો ગણું એ જ્ઞાન બળ ભજને બળો. એમ અહીંયા આશ્રમનો જે ગર્વિત થઈ ગયો હતો આશ્રમ, કે બલબલા મોટા ક્ષોપસમધારી કે કસાયની મનતાવાળા જીવો પણ આમ આશ્ચર્ય નહીં લાગતું હોય કે આટલું બધું જ્ઞાન હોય અને આપવા ન મળે તો પછી આપી દેવાના હતા, કાંઈ ચાન્સ જ નહીં ને. અગિયાર અંકો ને કાંઈ કાંઈ નોટે સ્મોલ ને કેટલું બધું અગિયાર અંક કેટલું ગમે ક્ષોપસન, એટલે ક્ષોપસન છે ને, અને આપણી પાસે તેનો ટક્કો નથી તો આપણને ક્યાં થવાનું કામ? અરે ક્ષોપસન તો પછી તો હું કામ તો પછી શાસ્ત્ર અભ્યાસ ન કરો છો, પાછા છ આવે છે એમાં સ્વાધ્યાય તો જોવે છે તો પાછું એમ કરો, બસ આત્મા બહુ સમય નહીં કરે સ્વાધ્યાય તો. અને આટલું તમે કહો કસાયની મનતાના પરિણામ એટલે કેવા, સુકલ લઈ છે શરીરની ચામડી ઉખેડીને ખાર છાંટે તો આંખનો ખૂણો આમ ઘણું કહેવાય ને આમ, તમે આપણે અહીંયા થઈ પગમાં કાંકરો વાગે તો શું થઈ જાય. આ આખી વાત એક બહુ જીવનમાં વિચારી લેવાની છે, કોઈ પણ પરલક્ષી ભાવની અધિકતા કરીશ નહીં, અને પરલક્ષી ભાવ ચાહે શું કસાઈને મનતા રૂપ હો અથવા ધારણા કરો, કોઈ પણ પરલક્ષી ભાવ એમાં જો અધિકતા થઈ તો એને ક્યારે પણ સ્વલક્ષપણાનો પુરુષાર્થ પુરુષાર્થ અધિકતા ન લાગે, પુરુષાર્થ ન જાગે. તો અહીંયા બે વાત આપણને અહીંયા કે અહીંયા જ્યાં હવે વેદનાનું બળ જાગૃત થયું તો સંવર્ગનો ઉદય થયો તો શું છે આશ્રવનો તિરસ્કાર કરીને, એટલે જેમ જેમ જ્યાં ગુણસ્થાનમાં પહોંચે તો પેલું મિથ્યાત્વનું જાય, અવ્રતનું જાય, જે રીતે પ્રકાર તેના પર જેણે હંમેશને માટે આ એક થયું એ થયું અપ્રતિહતા, કે હવે હવે જે ધારા પ્રગટ થઈ સંવરની એ નિરંતર ધારા રહેશે, એવો સંવરને ઉત્પન્ન કરતો. કોણ ઉત્પન્ન કરે છે? ચૈતન્ય જ્યોતિ, ચૈતન્ય પ્રકાશ એટલે ભેદ જ્ઞાન. એ ભેદના જ્યાં પ્રગટ થઈ આમાં આશ્રમનો શું થઈ ગયો? તિરસ્કાર. એટલે આશ્રમની જેમ એકાકાર પણ નથી, ત્યાં કોઈ રાગાદિ વિકલ્પ નથી, માટે એનાથી રહી છે. અને કોને ઉત્પન્ન કરે છે? આશ્રવથી રહી થયું તો સંવરને ઉત્પન્ન કરતો. એક વાત, સમસ્ત પરરૂપથી જુદો, એ ચૈતન્ય જ્યોતિએ ભેદનાને સમસ્ત પર, સમસ્ત પરમાં કોણ લેશો? સમસ્ત પર એટલે શું? આપણા દેવ શાસ્ત્ર ગુરુ સ્વ કહેવાય છે, આપણા સાચા દેવ શાસ્ત્ર ગુરુ એ પર કહેવાય કે આપણા કહેવાય? અરે જુદા હોય તો પણ એમ કઈ પર થોડી કહેવાય, એમના નિમિત્તે તો આપણને આખો સાધનાનો માર્ગ મળે. આપણા 24 ભગવાન છે, આપણા 5 પરમેષ્ઠી છે, આપણા છે બધા. અમે આપણે ક્યાં કોઈ સંસારીને આપણા કરીએ? આ તો ખરેખર આપણા છે કે નહીં? એ બધું નિવ એટલી બધી એકાંતમાં ન લઈએ, થોડું આપણા આપણા છે કે નહીં, ઉપકારી છે કે નહીં? ઉપકારી નથી, આ તો ઉપકારી છે. તો પછી જીવનમાં આવી બધા પ્રકારો જ્યાં છે ને એને ખ્યાલ નહીં આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાં સ્વચ્છંદપણામાં ભટક્યા વગર રહેશે નહીં. અરે જ્યાં ભૂમિકામાં તને જે બધા પર લાગતા તો સારી વાત છે, પણ એમાં દીકરાને કંઈક થાય તો એમને બેઠો રહેજે, તો કહેજે. પછી દેવશાસ્ત્ર ગુરુ શેમાં મૂકવા છે? પરમાં. અને જ્યાં રાગ અધિક છે ત્યાં એ બધાને કેવા કરવા છે? આવી સ્વચ્છંદતા કરીશ ને, તારી ભૂમિકા છે, ખેદ કરજે, પણ એનાથી તું આવો જ સ્વચ્છતાના પરિણામ. અહીંયા તો જેને પરથી જ્યાં ભેદજ્ઞાન થયું તો સમસ્ત પરરૂપથી, અને એક જેમાં જેનું એકત્વ રહ્યા તો એને સમજી લેવું, એનાથી એને કોઈ ભિન્નતાનો ભાવ એને ખ્યાલમાં જ આવ્યો નથી. ક્રમબદ્ધ ક્રમબદ્ધ બોલા કરે અને શું થાય, કંઈક પ્રતિકૂળતા આવે તો કેમ આ કસાઈની અગ્નિ જાગૃત થઈ જાય? જો બધું ક્રમબદ્ધ હતું તો કોઈ એમ કે અમારા ક્રમબદ્ધમાં એવો ગુસ્સો થવાનો, તમે શું કરી હોય શકે ને? એમ કોઈ એકદમ ગુસ્સો થાય, ગુસ્સો કરે અને પછી એને કે કેમ ગુસ્સો કર્યો, કે શું કરવું, મારા ક્રમમાં હતું એટલે થયો હતો, બરોબર છે કે નહીં? છે તો બરાબર છે. અરે ક્રમબદ્ધ ને તું માનતો હો તો આવા પરિણામજ નથી. ગુસ્સો આવ્યા પછીની વાત નથી, મારા ક્રમમાં નથી. જેમ જેમ સાકર ખાય પછી કે મને કડવો સ્વાદ આવે એવું હોય? સાકર ચાખવાનું કોઈ નિશ્ચિત ફળ હોય, બી વાયુ છે, તો હવે ગમે ઝાડ ઉગશે ને કેવો છે એનો નિયમ છે કે ને? જેવું બી એમ ક્રમબદ્ધ ને માન તો એનું નિશ્ચિત ફળ શું છે? અકર્તાપણું થવું જોઈએ, જ્ઞાતાપણું થવું જોઈએ, અને નથી થતો તેના કે ક્રમબદ્ધ માન. ક્રમબદ્ધ માનનારને આવા પરિણામ હોઈ શકે નહીં, બધું નિયત છે ને, બધું નિયત છે ને? એટલા માટે અમારે કાંઈ કરવાનું નથી, બધું નિશ્ચિત, નિયત એટલે નિશ્ચિત છે બધું. હા માનીએ છીએ અમે, અમે તમે તો આજકાલનું કહેશો, અમે તો એમ કે અનંત કાળ પછી ભવિષ્યમાં શું થશે, પણ અત્યારના કેવું છે? નિશ્ચિત છે ને, નિયત છે ને? એટલે અમે કાંઈ ભવિષ્યની ચિંતા કરતા નથી. અમારે તો જે પરિણામ આવે ને જે આવે બધું. બહુ જ આ બધા શબ્દો વાપરવા સહેલા છે, પણ એનો ભાવ વાસા નહીં થાય તો સ્વચ્છતામાં લઈ જશે. અહીંયા તો આખું જે ભેદનાથજી એણે સંવરને ઉત્પન્ન કર્યો અને સમસ્ત પરલોક છે, આખો એક શબ્દ જો વાપરે સમસ્ત પરલોક છે. શું છે એનો અર્થ? શું સમસ્ત પરલોકમાં જો હજુ કંઈક વિચાર કરે તો પણ મારા સિવાયનું કોઈ પણ દ્રવ્ય લ્યો, મારા સિવાયના કોઈ અસંખ પ્રદેશ સિવાય કોઈ ક્ષેત્ર લ્યો, કોઈ કાળ લ્યો કે કોઈ ભાવ લ્યો, એ બધા કહેવાશે મારા માટે પરરૂપ. એક કોર આત્મ રામ, બાકીનું આખું નામ એને અહીંયા તો એને પરથી જુદો. હવે એ તો નાસ્તી થઈ, ત્યાંથી જુદો તો અસ્થિમાં ક્યાં? પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો કોણ ઉત્પન્ન થાય છે? ચૈતન્ય પ્રકાશ, જ્ઞાન પ્રકાશ. અહીંયા જે નહીં અહીંયા સંવર તત્વ કહે છે, એ કેવું છે કે એ ભેદનાને છે સમજ, પોતાના સ્વરૂપમાં હવે નિશ્ચળ, નિશ્ચળ, નિશ્ચળ ચળાયમાન ન થાય, એકાકાર લે, લીન લે, એવું કેમ હશે હવે? એનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું પણ અત્યારે, અને એટલા માટે સ્વભાવથી હવે ચળાયમાન ઉપયોગ થાય છે તો થાય છે. બાકી પરણતીને જે જોતું હતું, જેમ કોઈને જે જોતું હોય એને મળે, ખાવાનું ભાવતું હોય એને એવું જ મળે તો કેવી રીતે થાય? જેને જ્યારે જેમ ફૂલ છે એમાં ભમરો બેસે છે એને જોતો રસ મળે છે તો શું થાય? એ સાંજ પડે પણ નથી પડે એમ. અહીંયા રસનો વિષય, આત્માને એવો રસનો વિષય બનાવ કે પરણતી નિશ્ચળ બની જાય. તો એ પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્ય પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, વેદનાન જ્યોતિ, નિજ રત્ની રસની અતિશયતા પૂર્વક પોતાના સામર્થ્ય. હવે શું છે અતિશયતા? શું છે આમ ચમત્કાર પણ? શું છે આમ આશ્ચર્ય? છે જ્ઞાનમાં આશ્ચર્ય છે, શું કાંઈ જ નથી એમાં. હું વેરી સામાજ એમ દેખાય, જ્ઞાનમાં દેખાય આશ્ચર્ય છે. હા તો એમાં પણ એમાં જ્ઞાનમાં શું મોટું એવું છે? તમે અતિશયતા આશ્ચર્ય એ બધું. અરે જ્ઞેય તરફ જોવે નહીં, જ્ઞેયમાં એકાકાર થાય નહીં, અને છતાં પણ એમાં જેવું છે એવું જાણ્યા વગર રહે, આ એનો સામર્થ. જ્ઞેયની સાપેક્ષતા વગર જ્ઞેયને જાણ્યા, આ એવું એક જ્ઞાન છે. અહીંયા તો એ ચૈતન્ય પ્રકાશ નિજ રસથી પોતાના સામર્થ્ય, પોતાના તાકાત બળથી અતિશય પ્રાપ્ત, આખો અતિશય. અને અતિશય જે છે કે જે અનાદિકાળથી આશરો જીતાયો નહોતો, હવે એને સદાયને માટે જીતી લીધો. કે રસ્તો નિર્મળપણે ઉદય પામે છે. ઓલામાં શું હતું આશરો કેવો હતો? અનાદિનો શાંત થયો અને જેની શરૂઆત એ નહોતી અસ્તિત્વ, એની શરૂઆત કરીને અનંત કાળ સદા છે ને, એ નિર્મળપણે ઉદય પામે. જેને સુતાલી શક્તિમાં શું કહે, ભાવનો અભાવનો અભાવનો અભાવ, જે આશરો અનાદિથી કેવું હતું ભાવ રૂપે, એનો હવે શું થયો અભાવ. જેને પ્રવચન સારમાં બીજી શિશુલીમાં શું આવે, હવે જે વ્યય પર્વતનો ઉત્પાદ થયો અને ઉત્પાદ વિનાનો જે આશ્રમનો વ્યય થયો એ કેવો થયો છે, હવે ઉત્પાદ નહીં થાય ક્યારે. અને આ ચૈતન્ય પ્રકાશનો જે ઉદય થયો કેવો છે, વ્યય વગરનો ઉત્પાદ થઈ ગયો. તો એ અતિશય પણ નિર્મળપણે ઉદય પામે છે. સાદી અનંત ઓલો અનાદિનો આશ્રમનો શાંત થઈ ગયો, અભાવ થઈ ગયો અને આ પ્રગટ થયો, તો સાદી અનંત કાળ આવે છે. હવે ત્યાં સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુલકુંદાચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય, જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. સકળ કર્મનો, સકળ કર્મ એટલે આઠે આઠ કર્મ, 148 પ્રકૃતિ બધી જ બધી ને, ભાવ કર્મ કે દ્રવ્ય કર્મ કે નો કર્મ, આખું મુખ્યતા ભાવ કર્મ, બાકી ત્રણેય લેવા જો આમાં છેલ્લે હશે એમાં ત્રણેય નામ લેશે. એમાં આખી ટીકા પૂરી થાય છે ને એના પછી જો આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાદિક તેમજ કર્મ નો કર્મ આવી ગયું. ક્રોધાદિક એટલે ભાવ કર્મ અને કર્મ એટલે દ્રવ્ય કર્મ, આઠ કર્મની એની પ્રકૃતિ 148. તેમાં અમુક તો પુણ્યની પ્રકૃતિ સારી હોય છે, ભલે ઘાતી કર્મની બધી પાપમાં જ ગણાય છે, પણ બીજી અઘાતી કર્મમાં સાત અવેદની છે, શુભ વાયુ છે, એ બધું તો સારું છે ને. પુણ્યની પ્રકૃતિને પણ ઓલું કરવું છે, એને નાશ કરવાનો છે, અહીંયા એનો જે સંવર કરવો છે એને અટકાવી દેવું છે, શું કરવું, સારી પ્રકૃતિ, સારી પુણ્યની પ્રકૃતિ. અહીંયા કે છે જેનાથી ભિન્ન પડવું છે, જે તારા બંધનના નિમિત્તો છે એમાં આટલો રસ તને કેમ આવે છે, એનો અર્થ કે તને શું છે, ગુરુદેવસિંહનું વાક્ય છે, જેને જળની રુચિ અને પુણ્યની રુચિ છે એને જળની રુચિ છે, એમ કેમ હશે, જેને પુણ્યની રુચિ એને જળની કેમ રુચિ, કારણ કે પુણ્યથી મળવાના હોય છે સંયોગ હોય મળવાના, તો પુણ્ય જો તમે ગમે તેના નિમિત્તે ફળ પણ, જો કાર્ય ગમે છે તેનું ફળ પણ ગમે છે, પૈસા ગમે છે તેના નિમિત્તે મળતા સંયોગી ગમે. અહીંયા તો સંવર અધિકારની શરૂઆત, અને આખા સમયસારમાં જે અધિકારો છે એમાં સૌથી ઓછામાં ઓછી ગાથાનો અધિકાર સંવર, 12 ગાથા છે કાલે, અને એમાં કેટલા પોઈન્ટ ઉપર વાત ચાલશે, 3 કયું છે, વેદજ્ઞાન, પછી વેદજ્ઞાનથી સુધાત્માની ઉપલબ્ધિ એટલે અનુભવ, અને પછી એનું નામ સંવર, આ 3 છે સૌથી. એટલે પેલા વેદજ્ઞાન કર્યું નહીં થયું, વેદજ્ઞાન, અને વેદજ્ઞાનથી કોની પ્રાપ્તિ થાય, કોની થાય, હા તો જોરથી જોરથી છે ને, સુધાત્માની, કેમ, અરે અશુદ્ધતાથી જો ભેદ પાડે તો સુધાત્મા કેમ ન મળે, શું કર્યું વેદનાને, શું કર્યું કોનાથી ભિન્નતા કરી, ભાવ કર્મ એ સ્વયં પોતે કેવા છે, અશુદ્ધ છે, અને દ્રવ્ય કર્મ નો કર્મ કેવા છે, અશુદ્ધતાના નિમિત્ત છે, અને એ 3થી રહીતનું નામ તો શું પડ્યું છે, સંવર છે, અથવા જેને શું કીધું, સુધાત્મા, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી સમય, એટલે સાર, સાર એટલે મેં એનાથી રહી ગયો. તો અહીંયા કહે છે પેલું વેદજ્ઞાન, વેદજ્ઞાનથી સુધાત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ, અને એનું નામ શું કહેવાય, તો અહીંયા શરૂઆતમાં જ ભગવાન, એ પણ એક આશ્ચર્ય ન લાગે, કુંદકુંદ આચાર્ય દેવ એ મુખ્ય પણ આમ કેવી રીતે કહે, હુની દશામાં ચારિત્રની અને પ્રશંસા કોની કરે છે, જ્ઞાનની, ઉલટા નેમ કરવું છે ને તારે ચારિત્ર મારી જેવું પ્રગટ કર, પોતે ચારિત્રવંત છે મહાસમર્થ આચાર્ય અને પ્રશંસા કોની કરે, કેમ એવું, મોટા થઈને એમને હિંમત ન કરાય ને. અરે એ આચાર્યદેવ એમ કહેવા માગે છે, અમે અહીંયા પહોંચ્યા છે ને ભેદના ન થતા, અમે કોઈ અહીંયા પહોંચ્યા છીએ, કોઈ શુભરાગની ક્રિયાથી મહાવ્રત પાડતા હતા એટલે અહીંયા પહોંચ્યા નથી, શેના ફળ રૂપે અહીંયા પહોંચ્યા છીએ અમે? ભેદ જ્ઞાનના તે સંવરનો ઉત્કર્ષ, સકળ કર્મનો પાછો, સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય. આમાં તર્ક કોઈ ન કરવું હોય તો શું થાય? તર્ક કરવો હોય તો શું થાય? તમે ઉત્કૃષ્ટ ઉપાય કરો છો ને, અમે કોઈ મધ્ય કામ કરશો. શુભરાગ કરવો એ કેવો ઉપાય છે? મધ્યમ છે. તમે ભલે ઉત્કૃષ્ટ કરજો, અમે ક્યાં ના થાય નહીં. આવું કે આવો શબ્દ ક્યાં વાપરો છો? ઉત્કૃષ્ટ કે બીજે ઉત્કૃષ્ટ છ કારકમાં, ચલો એટલે તો કહી દઉં તમને, છ કારકમાં કે આવે છે. બીજામાં હશે જો એમાં વાંચવું હોય તો 47 શક્તિમાં 43મી શક્તિ છે. ભવતા એટલે વર્તતા થતા ભાવના ભવનના સાધકતમ પ્રણામય આવ્યું. સાધકતમ, તમ સુપરલેટિવ ડિગ્રી છે ને, એમાં ઉત્કૃષ્ટ સાધક પ્રણામય, ઉગ્ર સાધન પ્રણામય, સાધન જ એનું નામ કહેવાય જે ઉગ્ર. અને તેથી આ સંવરનું ભેદનાંશી સાધન અહીંયા ઉત્કૃષ્ટ ઉપાય કહીને આચાર્ય શું સ્થાપિત કર્યું કે અલ્ટિમેટ કોણ થયું? ભેદજ્ઞાન, શુદ્ધાત્માની ઉપલબ્ધિ અને સંવાદ. તો સંવાદનું મૂળ સાધન કોણ થયું? અને માટે અહીંયા ઉત્કૃષ્ટ કે સાધન જ કેવું કહેવાય છે? ઉત્કૃષ્ટ જ હોય છે, સાધન છે. તો એ ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદજ્ઞાન, તેની પ્રશંસા એ આચાર્યદેવ કુંદકુંદ આચાર્યદેવ કરે છે. હવે એની ત્રણ ગાથા છે, સાથે લેશું એનો હરિગીત. ત્રણ ગાથા એમાં મૂળ પેલી જે છે બે ફકરા એ પેલી બે ગાથાના, અને ત્રીજી ગાથાની ટીકા એ કેવી છે? શ્લોક પછી 126 નંબરના શ્લોક જો અહીંયા શબ્દ આવ્યો છે, આવું અવિપરીત જ્ઞાન છે શબ્દ ત્રીજી ગાથા પહેલી શરૂઆત. અને એના માટે ટીકામાં જો આ રીતે આ ભેદ આવી ગયું, હવે વિપરીત જ્ઞાન એને ટીકામાં શું કીધું? ભેદ જ્ઞાન. તો આવું જેને ભેદ જ્ઞાન પ્રગટ થયું એને અવિપરીત જ્ઞાન એવા. અને એ જ ટીકામાં છેલ્લે જે શબ્દ વાંચીએ, ભેદ વિજ્ઞાનથી સુદાત્માની ઉપલબ્ધિ એટલે અનુભવ થાય છે. આવી ગયું પેલો કયો પોઈન્ટ? ભેદના. અને એનાથી શું થાય? સુધાત્માની. અને સુધાત્માની ઉપલબ્ધિથી રાજવેશમોહનો ભાવ જેનું લક્ષણ એવો સમાપ્ત. આવી ગયા ત્રણ પહેલી શરૂઆતમાં, ભેદના, ભેદનાથી સુધાત્માની ઉપલબ્ધિ એટલે અનુભવ. શુદ્ધાત્માની ઉપલબ્ધિ કરવી છે ને, તો પછી હવે કઈ કરવા જેવું નથી. આહાર એટલે મારે તો નથી કરવું, પર્યાય કરવો તો ભલે કરે, મારે નથી કરવું. પપ્પા પર્યું ફલ કરે, મારે તો નથી કરવું, કારણ કે હું તો પર્યાય માત્ર થી જીવનમાં બહુ જ જરૂરી એ કે હું પર્યાય માત્ર થી રહીત છું, પણ સંયોગ હતો મારા છે. આવી દશા બહુ જીવનમાં એક પર્યાય માત્ર થી કહેનારની દ્રષ્ટિ ક્યાં? હજી તો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં એક આકાર સુખ બુદ્ધિ લઈને પડ્યો હોય કે તો અહીંયા સુંદર આચાર્યદેવ અને વિસ્તાર પણ અમરચંદ્ર આચાર્ય બહુ જ લોજિકથી સ્ટાર્ટ કરીને વિસ્તાર ઘણો કર્યો છે. એમાં પેલો ઉપયોગમાં ઉપયોગ તો ઉપયોગ કેટલા બે ને દર્શન અને જ્ઞાન. અહીંયા ક્યાં ઉપયોગમાં કોણ, પેલો ઉપયોગ કોણ અને બીજો ઉપયોગ કોણ, બધું એક ને એક. હા, જ્ઞાનની શું એ પેલો કે બીજો? પેલો. હા, અને પછી બીજો એ તો પર્યાયમાં ટીકાળી આત્મા હોય કે ટીકાળી આત્મામાં પર્યાય કાકા? ના, એ થોડી આ એક સમયની પર્યાયમાં થોડી આ આખું શબ્દો દ્વારા આચાર્ય એમ કહેવા માંગે છે કે તને આ ટીકાળી આત્માનો સ્વીકાર કરે છે. કોના આધાર? આધાર એટલે અવલંબન ને, ક્યાં દ્વારા, કોના દ્વારા? અને તેથી એ વર્તમાન નિર્મળ સંવર્ગની પર્યાયને અહીંયા આધાર કર્યો, અને જે જણાયો એને શું કીધું, એનો આધાર. બીજી જ ગાથામાં આખી વાત શું આવે, બીજી ગાથા શું આવે, જીવ ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત. જીવ દર્શનાચાર્ય સ્થિત કે દર્શનાચાર્ય જીવમાં સ્થિત થયું? કે ભાઈ, દર્શનના ચારિત્ર દ્વારા જીવનો સ્વીકાર થાય છે, માટે જાણે એ દર્શનના ચારિત્ર આધાર બનાવ્યો અને આને આવે. અને એક અહીંયા બહુ શૈલી છે, કુંદકુંદ આચાર્યદેવ કયો શબ્દ વાપર્યો છે? ઉપયોગ. અમૃતચંદ આચાર્યદેવ ટીકામાં ક્યાંય ઉપયોગ શબ્દ નથી વાપર્યો, શું વાપર્યો? ક્રિયા આવે છે ને, જાણન ક્રિયા. અને ઓલી ક્રોધા દેખાય કેમ આવો કર્યો, ઉપયોગની જગ્યાએ એમને ક્રિયા લઈ લીધી. ઉપયોગ સદાય પણ જન્મ ભૂમિકામાં એવું નથી રહેતો, જયારે પણ નથી તો કેવી છે, ટકતી રહી. એટલા માટે કોઈ કુંદકુંદ આચાર્યનો ઉપયોગ શબ્દ લઈને માનતા છે કે આ તો શુદ્ધોપયોગની વાત છે. નિર્વિકલ દશા વખતની સંભાવના નાનીને સંવર ક્યારે થાય, નિર્વિકલ દશામાં કે સવિકલ દશામાં? બને તો ન થાય, સવિકલ દશામાં તો બંધન જ થાય ને, સવિકલ દશામાં બંધન થાય, નિર્વિકલ દશામાં સંવર થાય. તો એ આખી બહુ શૈલી છે, એટલા માટે અમૃતચંદ્રાચાર્ય શબ્દ એવાય કરો છે. એનો અનુવાદ લઈ ઉપયોગ ઉપયોગમાં છે. આ બહુ આમ સિમ્પલ જેવો શબ્દ લઈને તો શું લાગે, તું ક્યાંય પાપા નહીં માનતો, તો તારે નિર્મળ ઉપયોગ રૂપી સંવર્ણની પ્રગટ પર્યાય કર, અને ઉપયોગ સ્વરૂપ આત્મા આત્મા ઉપયોગમાં ઉપયોગ છે. બસ ક્યાંય ગોતવા જવું, ફાણું કરવા એવું કંઈ તારે કરવા જેવું નથી. ઉપયોગ ઉપયોગમાં ટીકાળી નાયક ભગવાન આત્મા એ કેવો છે, ઉપયોગની પણતિ દ્વારા તને જણાય, એનો અનુભવ થશે, એની પ્રાપ્તિ બીજા કોઈથી. આખી સંવર્ત તત્વમાં શરૂઆતમાં આખી વાત નહીં કે તારે આત્માને પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય કોણ છે, કયો છે? સંવર્ગ, ઉપયોગ. આત્માને આશ્રય પ્રગટ થયેલી સંવર્ગનો પ્રગટ પર્યાય, જાણન ક્રિયા ઉપયોગ. આમ કઈ નાખે શું કરી નાખે, બધા રસ્તા બંધ, જે મોલા ઘોડાને ડાબલા ચડાવી દીધા, હવે એને શું દેખાય? સીધો એમ તું તું બધું બીજું ભૂલી જાય. તારે સીધું કે ઉપયોગમાં ઉપયોગ, એ સિવાય તને ક્યાંય આત્મા હાથમાં આવે એવો એ નથી. તો ઉપયોગ ટીકાળી ભગવાન આત્મા ક્યાં છે, ઉપયોગમાં છે. એટલે કે જાણન ક્રિયામાં નિર્મળ ઉપયોગ, ઉપયોગ એટલે છે ને ક્યાં ગુણની પણ લેશે, જ્ઞાનની કે દર્શનની? કે ચારિત્ર શુદ્ધો ઉપયોગ પણ એમાં હોય ને. અરે ભાઈ, બધી નિર્મળ પણતીને લઈને અહીંયા ખાલી એક જ્ઞાનની નહીં લેતા, દર્શનની તો પ્રશ્ન નથી, પણ બધી ગુણોની નિર્મળતી પણ એને અહીંયા ઉપયોગ, એનું નામ જ સમર્પણ. તો એવો અને એ અસ્થિમાં લીધું, ઉપયોગ ઉપયોગમાં છે. તો સામે શું લખે સાથે? ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. ક્રોધાદિ, ક્રોધાદિ એટલે શું લખશું? ગુરુદેવ આનો કહેતો ને, ક્રોધા, ક્રોધ શબ્દ કેમ આમ સામાન્ય પણ ઘણી જગ્યાએ કરતા કરો ક્રોધની વાત. એક તો ચાર કસાયમાં પહેલો છે એ રીતે લઈ, અને બીજું શા માટે ક્રોધ? તો બીજા જાણે, માન જણાય, માયા લો બધું જાણે. તો આ બોલું લાગે માન માયા બધું. ક્રોધ પહેલા તે એક છે, અને તને નિરંતર આત્માની અરુચિ છે એનો અર્થ કે ક્રોધ છે. શું છે? આનંદ ગંજન પદ લેતા ને બધા, શું છે? દ્વેષ રોચક ભાવ. કે તને, અને આત્મા જો ગમતો તો તારી પ્રણતિ રખડે હે ને, પણ તારો ઉપયોગ બહાર માં કેમ ભેટતા છે? તને આત્મા રૂચતો જ નથી, ગમતો જ નથી, એ જ દેખાડે તને આત્મા પ્રત્યેની અરુચિ ઇઝ ઇક્વલ ટુ ક્રોધ. ક્યાં સુધીનો આત્મા પ્રત્યે અરુચિ? અનુભવની વાત તો દૂર રહી, આત્માની વાત સાંભળવાની રુચિ એવી ના, બીજું તો કાંઈ કરવું જોઈએ કે આમ તો કરવું છે કે નહીં. અરે તને આત્મા પ્રત્યે મોટો ક્રોધ છે. તો ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. કોઈ ઉપયોગ નથી, ચાલો એનો અર્થ છે કોઈ ઉપયોગ નથી, કોઈ ઉપયોગ. અરે આત્મા તો ત્રિકાળી ભગવાનનો હોય, પણ આત્માની નિર્મળ પણથી પણ નથી એમાં. એટલા માટે જાણન ક્રિયા અહીંયા એકચ્યુઅલી બેઝિકલી વિચારી, જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા. ત્રિકાળીથી તો વાત એ તો પ્રશ્ન નથી, પણ બે પણતીમાં પણ, બે વચ્ચે પણ કેવું છે? અભાવ છે, અત્યંત અભાવ છે. એ જાણન ક્રિયાએ ક્રોધાદિથી ભિન્ન પોતાને એ જાણી લીધું છે. તો અહીંયા ક્રોધાદિમાં આદિમાં પછી બધું લઈ લો તો ચાલશે ગમે, પણ ક્રોધ શબ્દ પેલું લઈને આત્માની અરુચિપણાની વાત, તેમાં કોઈ ઉપયોગ, કોઈ ઉપયોગ. એક પેલી આરંભની સંવર દશા, સમ્યક દર્શન. સંવર દશા કઈ હોય? મુનિ દશા નહીં કહેવાય, પંચમ ગુણ સ્થાન શ્રાવક નહીં, કે ચતુર્થ ગુણ સમ્યક દર્શન. કોઈ પણ સંવર નિર્મળ દશા એ કોઈ ક્રોધાદિમાં નથી. જેમ સરસ 71 નંબરની ગાથા છે, ક્રોધાદિમાં ક્યાંય જ્ઞાન પણ નથી, જ્ઞાનમાં કોઈ ક્રોધ નથી, માલુમ પડતું નથી. શબ્દ શું વાપરે છે એમાં? આમ જેને કે ને ઓલું આમ આપણે કે ને ખૂણે ખાંચે જોઈ લીધું, ક્યાંય દેખાણું નહીં મને. જેમાં લખ્યું છે જ્ઞાનનું જે થવું પરણવું છે તે ક્રોધાદિનું પણ પરણવું, કારણ કે જ્ઞાનના થવા એટલે પરણવામાં વખતે જેમ જ્ઞાન થતું માલુમ પડે એમ ક્રોધાદિ પણ થતા માલુમ પડતા. જ્ઞાનના પરણવામાં જ્ઞાન સિવાય બીજું દેખાતું નથી, અને એની સામે જ ક્રોધાદિનું પરણવામાં છે એમાં એ ક્રોધાદિ માલુમ પડે છે, પણ જ્ઞાન માલુમ પણ થતા માલુમ પડતા. આમ કહી નાખી શું કરી? જ્ઞાનમાં ક્રોધ નહીં ને ક્રોધમાં એ જ અહીંયા આખી વાત આપણને કે ઉપયોગ ઉપયોગ જ્ઞાન. આ તો બરોબર કે નહીં? ચેતૈતા કોનો છે? જાણનાર કોનો છે? જાણનાર કોનો? ચેતૈતા કોનો છે? ચેતૈતાનો છે ને. સારી વાત છે ને, જાણનાર જાણનારનો છે. અહીંયા સુધી પડ્યા તો હું કાં હવે તમે હું આવડું કે નડ્યું શું આમાં? એક આ એક આચાર્યદેવ એ શું કહે છે એના માટે શું જાવ? ના ના, તું ઘણો આગળ વધી ગયો, પછી હવે અનુભવ નજીક આવશે. કાંઈ કાર્ય સિદ્ધિ નથી, શબ્દ શું આપ્યો છે? ચાલો વાંચે શું છે. ટીકા 356 જો કાંઈ સાધ્ય નથી. અહીં સ્વસ્વામીરૂ 500ના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી, કાંઈ નહીં. એટલો બધો નજીક આવે સાધ્ય એટલે સાધ્ય, કાંઈ સાધ્ય નથી, કાંઈ અચીવ નથી કર્યું, કાંઈ પ્રાપ્ત નથી કર્યું. એમાં જેને ગુજરાતી શું કહે, મોટી ડફાંસ ડફાંસ. મારતો આવતો હતો કે મને ઘણું થઈ ગયું, ઘણું કાંઈ અહીંયા કે કાંઈ ડંફાસ ડંફાસ કે ને એમ અહીંયા કાચાર દે કાંઈ છે જેમ કીધું છે. તેથી શું હું નહીં પક્ષના વિકલ્પમાં હવે આવી ગયો છે, હવે તો અનુભવ આમ ચપટી વગાડતા. તેથી શું એટલું બધું આચાર દેવા છે ને જેમ કે છેલ્લી હવે પ્રેરણા આનાથી આગળ બીજું શું એ ક્યાંય અટકતો નહીં. એમ અહીંયા હવે કહે છે કે ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. હવે એ વાત કરી ઓલા, હવે ક્રોધથી વાત, ક્રોધ ક્રોધમાં જ છે. ઓલો જેમ શું આવ્યું હતું ઉપયોગ ઉપયોગમાં, એમાં અહીંયા પણ ક્રોધ. આમાં બે વળી શું હશે, ક્રોધ અને ક્રોધમાં, એ બે શું. ઓલું તો લઈએ ઉપયોગ ઉપયોગમાં, તે ફીકાળી ઉપયોગ સ્વરૂપ આત્મા અને ઓલી પણ ક્રોધ ક્રોધમાં એટલે શું બે શું. પણ કોણ બે, બે ક્રોધ ક્યાં છે? એક ક્રોધ બીજા ક્રોધમાં છે, બે છે ના? અહીંયા એવું તો કઈ નથી, ક્રોધ ક્રોધમાં એ જપતા એમાં ક્રોધ ક્રોધમાં. અરે ભાઈ ક્રોધ ક્રોધમાં એટલે અહીંયા તો કીધું ક્રોધ ક્રોધ રૂપે જ છે. અહીંયા તો જેમ અહીંયા બે સામ સામે કરવા માટે તો જેમ સ્થાન આપ્યું કે ઉપયોગ ઉપયોગ તો એની સામે, બાકી તો એ તો પણતી એક છે, પણતી પણતી એમાં એમ કરીને જાણે એક ઈશુ છે, એક બીજી આઈડેન્ટિટી કરી, એક સમયની પર્યાય છે બીજી એમ ને, એ જે કરતા કરમાં જેમ લો એના નિમિત્તે છે એમને ક્રોધ ક્રોધ. આમ આખી બે ભાવને વચ્ચે શું કરી નાખ્યું, ભેદ ના થાય. તો હવે એમને વિચારશો કે ના ક્યાંક મારી પણતીમાં તો થાય છે કે નહીં, કેમ નહીં એવું ક્રોધ ક્રોધમાં છે ને, ક્રોધ મારી પણતીમાં, એ તો બરાબર ને. છે ને રિયાલિટી છે ને, ક્રોધ ક્રોધ ક્યાં છે, ક્રોધ ક્યાં છે, ક્રોધ ક્યાં છે? તો બીજો ક્રોધ કયો છે? જેમ તમે કહો તો ઓલું ચૈતન્ય ચેતન, આ આખી ભાઈ કમસે કમ હવે સંવર સુધી આવ્યો છે તો આશ્રવથી જુદા પડું છે કે નહીં? આશ્રવ મારા પછી કહે છે મારે વેદના કરવું. આખી આચાર દે વાત કે જો તારે ઉપયોગ પણતીમાં ઉપયોગ સ્વરૂપ આત્મા આવ્યો તો ક્રોધને સ્થાન ક્યારે? સરસ મજાનો બરફ હોય એમાં કેટલી ઉષ્ણતા હોય? થોડીક તો હોય, હાથ અડાડ્યા તો થોડીક તો નહીં. અરે શીતળતાનો પિંડ બરફ હોય એમાં ઉષ્ણતા ને અવકાશ, તો ઉષ્ણતા ક્યાં છે? ઉષ્ણતા ઉષ્ણતા આખી એમ કરીને બે આના જેને તર્ક છે ને એને પછી એમ લાગે કે ક્યાં છે કેવી રીતે છે. છ કારક ઉતાર જે આચાર છે કે અમારે તો બેન જૂઠા પડે, ક્રોધ ક્રોધમાં છે, ઉપયોગ ઉપયોગ, પછી ક્રોસ ઉપયોગ ક્રોધમાં નહીં ક્રોધ. ઓ આમ સિમ્પલ જેને કહે ને ઓલું સામ સામે હોય ને ક્રોસમાં કે બે એકજણ જુદા પાડવા માટે વાયસે વર્ષા, વાયસે વર્ષા કરે ને એકબીજાનું કરે ને. જીવનમાં બહુ જ આચાર દેવ અલ્પ શબ્દોમાં આખી વેદનાની એવી રીતે કે તું હવે કમસે કમ આશ્રવને ક્રોધને તો ભૂલ, આશ્રવથી રહીત હવે અમારો અધિકાર આવી ગયો, પણ હજી કોઠે બેસતું નથી. આશ્રવમાં એવું એકાકાર કરી દીધું છે કે હું સંવર્ણની પર્યાય પ્રત્યે પણ હજી એટલે ભાવ નથી આવતો. તો અહીંયા જેમ ઉપયોગ ઉપયોગમાં છે તો ક્રોધ ક્રોધમાં છે, વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. સામ સામે જેમ ક્રોધમાં ઉપયોગ નથી તો ઉપયોગમાં ક્રોધ નથી, કેમ નથી? અરે ઉપયોગ સ્વરૂપ આત્મા હાથમાં આવ્યો એ પણતીમાં હવે કેમ હોય? એ મોક્ષ માર્ગની પણતી છે, એમાં વળી બંધવાર ક્યાંથી હોય? અહીંયા મોક્ષ સ્વરૂપ ભગવાન હાથમાં આવ્યો એમાં વળી બંધ સ્વરૂપ એવા આશ્રવ કેવી રીતે કેમ ક્રોધ કેમ આવે? એ હવે તો આગળ આવશે. એ તો તારી તે ફરીથી ચાર બોલાવ્યા, ક્યાં ચાર બોલાવ્યા? ઉપયોગ ઉપયોગમાં છે, ઉપયોગ ક્રોધમાં નથી, બે બોલ, પછી ક્રોધ ક્રોધમાં છે, ક્રોધ ઉપયોગમાં નથી. આટલું તો મોર દેન એના છે ભેદન કરવા માટે. ઉપયોગ ઉપયોગમાં, ઉપયોગ ક્યાંય, એટલે એનો અર્થ શું છે, કઈ ઉપયોગ એટલે ઉપયોગ ઉપયોગમાં, ઉપયોગ એટલે જ્ઞાન હોય ભગવાન આપણને, ઉપયોગમાં એ સંવર્તત્વ, એનો અર્થ કહીને શું કરવું છે, ક્યાંય સંવર તત્વ નહીં તે આસવ તત્વમાં ગોતું છે, કસાયની મંદતામાં ગોતું છે ને. ઉપયોગ એ કોઈ ઉપયોગ, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. ઉપયોગ એટલે સંવરમય નિર્મળપણથી મોક્ષ માર્ગની પણથી કોઈ ક્રોધમાં નથી, ગમે તે ક્રોધ કોઈ પણ, ક્રોધ એટલે કોઈ પણ, ક્રોધ એટલે તીવ્ર એમ પણ નહીં, કોઈ પણ કસાયની મંદતાને પણ આશ્રવમાં બે રીતે લઈએ, સંવર આશ્રવમાં નહીં અને આશ્રવ સંવરમાં. તો ક્રોધમાં ઉપયોગ નહીં અને ઉપયોગમાં ક્રોધ નહીં, એને રીતે બે તત્વને ભેદના કરે. તો એકબીજા વચ્ચે કારણ કાર્ય પણ તો ખરું કે નહીં, સાધન સાધે તો ખરું કે નહીં, ના પાડું તો આપણને ક્યાં પેલા થાય, પાકું તો નક્કી કર બધું, ના તો વિરોધી હોય તો ક્યાંક તો છેડા જાય, બીજા તો એના છેડા અડે ક્યાંક તો અડે. અરે જો બે વચ્ચે એવો હોત તો પછી બે તત્વ જુદા કેમ કર્યા, એક બહુ નિયમ તો એટલો કે કોઈ ના પણ, જેમ દ્રવ્ય અને દ્રવ્યના બે જાતિ અપેક્ષા કેટલા, તો એનો અર્થ શું થયો, એકબીજાથી ભિન્નતા હશે ત્યારે તો ભેદ પાડ્યા છે તમે, એમ અહીંયા તત્વો છે, તત્વોમાં બે તત્વ જુદા રાખ્યા છે નથી થાય, આશ્રવ અને એની મુખ્યતા, બાકી તો બધા, તો એનો અર્થ શું થયો, બેનું વિરુદ્ધ સ્વરૂપ ભિન્નતા હોવી જોઈએ, સ્વરૂપ વિપરીતતા હોવી જ જોઈએ, તો બે શું કામ. આવું એક આશ્ચર્ય છે, સાત તત્વો માનવા અને છતાં એક ને બીજાનું કારણ માનો, સાધન માનો, આધાર માનો. સિમ્પલ એક વાતથી વિચારે છે અહીંયા એ, તો ચાર બોલ આપણને આપી દીધા, તો એ વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. અહીંયા સુધી કોની વાત આવી, ભાવ કર્મની આવી, ચાર બોલ આવ્યો ને, ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી, અને ક્રોધ ક્રોધમાં છે, ઉપયોગમાં કોઈ ક્રોધ નથી. અહીંયા સુધી આ થઈ ગાતા આવી પહેલી ગાતા. હવે શેનાથી જુદું પડાવે છે, દ્રવ્ય કર્મ, આઠ પ્રકારના કર્મ તેમજ નો કર્મમાં ઉપયોગ નથી, અને ઉપયોગમાં કર્મ તેમજ નો કર્મ નથી. આ બીજી ગાતા 182 ને ઓલામાં ભાવ કર્મથી જુદું પડાયું અહીંયા, અને આ રીતે વાત કહીને પણ એક બીજું શું આચાર્યદેવ કહેવા માંગ્યું, દ્રવ્ય કર્મ ક્રોધની તો વાત આવી ગઈ, પછી અહીંયા દ્રવ્ય કર્મ લીધા, નો કર્મ લીધા, એનાથી શું જોયું. અરે જૈન દર્શનમાં આવ્યો છે અને આઠ કર્મનો અભ્યાસ છે, એનામાં બીજા અન્યની તો વાત જ જુદી, હજી અન્યમાં ક્રોધ ન કરવાનો, આ ગુસ્સો ન કે એવું બધું આવશે, અહીંયા તો હવે કોની વાત આવી, હવે આઠ કર્મની તો કોની વાત આવે, જૈનમાં આવ્યો છો, અભ્યાસ કર્યો છે માને, અને છતાં એમાં શું રહી ગયું છે, એકત્વ રહી ગયું. તો એને કહે છે કે આઠ પ્રકારના કર્મ, પછી એના બધા જ પ્રકાર લઈ લેવા, 148 પ્રકારથી, ને એકમાં શું હોય, 10 બોલ ઉઠે છે ને, ઉદયને ઉદયના ને બધા, અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ ને બધા કેદા પ્રકારના આવે, બધા કોઈ પણ પ્રકાર લઈ લે, એ બધા કહે છે કે એ ઉપયોગમાં નથી, અને નો કર્મમાં ઉપયોગ નથી, અને ઉપયોગમાં કર્મ ને નો કર્મ જ નથી. હવે ત્રીજી ગાથા, આવું અવિપરીત જ્ઞાન, એમ કરીને આખું હવે શું થાય છે, આવું ભેદજ્ઞાન થયું તો શું પ્રગટ થયું, સંવર તત્વ, સમ્યક ભેદ જ્ઞાન, જેવું વસ્તુનું સ્વરૂપ હતું એવું ભેદજ્ઞાન પ્રગટ થાય, એનો વિસ્તાર. Thank you. લેતા